आओ आपने प्रभु वचनों तरफ बढ़िए। न्यायाधीशों पुस्तक ने અને તેનો પાંચમો અધ્યાય યહૂદી લોકો જ્યારે તેઓ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માંગતા હતા ત્યારે તેઓ ગીતો અને સ્તોત્રો દ્વારા તેમનો આનંદ વ્યક્ત કરતા હતા અને આજે જ્યારે આપણે ન્યાયાધીશોના પાંચમા અધ્યાયમાં આવીએ ત્યારે એવું જ કંઈક જોઈ રહ્યા છે। જ્યારે પણ પ્રભુએ ચમત્કાર કરીને યહૂદી લોકોને મોતમાંથી બચાવી લીધા, નાશમાંથી બચાવી લીધા, ત્યારે આપણે જોઈએ છીએ પવિત્ર શાસ્ત્રમાં કે તેઓએ પ્રભુની સ્તુતિ કરી। આ જ વાત આપણે જ્યારે નિર્ગમન પુસ્તકમાં આવીએ અને તેનો 14મો અધ્યાય જ્યાં પ્રભુ લાલ સમુદ્રના બે ભાગ કરે છે અને પછી 15મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે ત્યાં તેઓ તેમની છાવણીમાં પ્રભુનો આભાર માને છે, પ્રભુની સ્તુતિ કરે છે। અને જ્યારે આપણે અહીંયા આ 5મા અધ્યાયમાં આવીએ ત્યારે આપણે જોયું કે 4થા અધ્યાયમાં અજાયબ જે રીતે પ્રભુએ તેઓને વિજયવંત કર્યા, સિસરાને મારી નાખ્યો અને જે તેમના 900 જેટલા રથો હતા તેને એકદમ નાકામયાબ કરી નાખ્યા અને તે રીતે પ્રભુએ તેઓને વિજયવંત કર્યા અને એ વિજયવંત થયા પછી પોતાનો આભાર વ્યક્ત કરવા માટે અહીંયા 5મા અધ્યાયમાં આપણી સામે એક સ્તુતિનું ગીત છે। આ ડેબોરાનું વિજયનું ગીત છે, પરંતુ જેમ આપણે જોયું કે બારાક તેની સાથે યુદ્ધમાં જોડાયો હતો તેવી જ રીતે તે વિજય ઉજવણીમાં પણ તેની સાથે જોડાય છે। ઘણી વખત આપણે જે બીનાઓ બની ગઈ છે તે ભૂલી જઈએ છીએ, પણ જ્યારે આપણે ગીત ગઈએ તો ગીતના શબ્દો, કોઈ પણ આમ કહેવામાં આવે છે કે તમારે કશું યાદ ના રહેતું હોય તો તમે ગીતની રીતે જો તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો તમને સહેલાઈથી તે યાદ રહેશે। અહીંયા આપણે જોઈશું કે પહેલી નવ કલમમાં ડેબરા અને બારાક પ્રભુની સ્તુતિ કરે છે તેમણે પોતાના લોકો માટે જે કર્યું હતું, નેતાઓને એકતા આપી જેથી કરીને બરાક સૈન્ય ભેગો કરી શક્યો। બીજી અને 9મી કલમમાં આપણે જોઈશું કે ભૂતકાળમાં કેવી રીતે પ્રભુએ તેમને વિજય આપ્યો હતો અને ભવિષ્યમાં કેવી રીતે ફરી તેઓ તેમને વિજય આપશે તે આપણે 4થી અને 5મી કલમમાં જોઈશું। અજાયબ જેવું આ એક ગીત છે, સ્તોત્ર છે, સ્તુતિને માટે આપણને એક પાઠ શીખવી જાય છે। સ્તુતિ એક ખ્રિસ્તી વ્યક્તિ માટે બહુ જ મહત્વની છે, સ્તુતિ અને આરાધના। અને અમુક વખત આપણને તે લઈને ઘણીવાર ગેરસમજ હોય છે કે સ્તુતિ એટલે કે ક્વાયર ઊભું થાય અને એક બે ગીત આપણે ભજન સંગ્રહમાંથી ગઈએ અથવા તો તેઓએ કોઈક ગીત જે તૈયાર કર્યા હોય તે આપણી સામે રજૂ કરે, આપણે સર્વ ગાઈએ અને જે સમય છે, જે સમય નક્કી કર્યો છે તે સમય પૂરો થાય, 2, 3, 4 ગીત પછી આપણે બેસીએ અને મન આગળની જે સભા છે તે ચાલુ થાય। સ્તુતિનો મતલબ એ બિલકુલ નથી। હા, સ્તોત્ર ગાવા, ગીત ગાવા, વાજિંત્રો સાથે ગાવા તે સ્તુતિ છે, પણ એટલી જ પૂરતી સ્તુતિ નથી। આપણે પ્રાર્થના કરીએ, પ્રભુના વચનો વાંચીએ, એ સર્વ સ્તુતિનો ભાગ છે। અને ઘણી વખત ઘણા લોકોને કંટાળો આવતો હોય છે, પણ સ્વર્ગમાં તો ફક્ત સ્તુતિ અને આરાધના જ છે, આપણે સર્વ સમયે પ્રભુની સ્તુતિ અને આરાધના કરતા હોઈશું। અને ઘણી વખત મને થાય છે કે જે લોકોને દેવળમાં આવીને બેસવાનું, જો કલાકનો સમય હોય અને થોડો વધારે સમય થઈ જાય તો બધા ઊંચા નીચા થઈ જાય છે, ઘણા લોકો ઘણા લોકો તો થોડા મોડા આવે કે ગીતો ને એ બધું પતી જાય પછી જઈશું, ખાલી ભાષણ સાંભળવા જવું છે, અથવા તો ઘણા લોકો ભાષણ શરૂ થાય ને ઊભા થઈને જતા રહે. અને મને એ થાય છે કે બધાને સ્વર્ગમાં જવું છે, પણ જો તમને અહીંયા ગાડી જે મંડળીમાં થઈ રહ્યું છે, એટલે કે આપણે જ્યારે સ્તુતિ આરાધના કરીએ, પ્રભુના વચનો શીખીએ, પ્રભુના વચનો વાંચીએ, એકબીજાની સાથેની જે સંગત અને આ બધી વસ્તુમાં જો તમને રસ નથી, તો તમે સ્વર્ગમાં કરશો શું? કારણ કે સ્વર્ગમાં તો એ જ છે. અને આ અધ્યાયમાંથી આપણે એક બહુ મહત્વનો પાઠ શીખીએ છીએ કે જે કંઈ કાર્ય પ્રભુએ આપણા જીવનમાં કર્યું છે, આપણને જે કંઈ જગ્યાએ પ્રભુએ આપણને સહાય કરી છે, વિજયવંત કર્યા છે, આપણે જોઈએ છીએ કે પ્રભુનો હાથ આપણા જીવનમાં છે, તો તે લઈને આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. આપણું હૃદય અને આપણા હૃદયમાં એક આભારી હૃદય હોવું જોઈએ, એન એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. સદા આપણે એક આભારી જીવન જીવવું જોઈએ કે પ્રભુ કેટલા બધા વિશ્વાસુ છે, પ્રભુ કેટલા બધા દયાળુ છે, પ્રભુએ આપણી માટે શું કર્યું છે. ઘણી વખત જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ અને એ કાર્યમાં સફળતા મળે, મંડળી તરીકે કે અથવા તો વ્યક્તિગત તરીકે આપણે કોઈ કાર્ય કરીએ, તો જ્યારે બધું થઈ જાય અને જો સારી રીતે પ્રસંગ પૂરો થઈ જાય, જે કંઈ કાર્ય હતું તે સારી રીતે પતી જાય, તો પછી આપણે પોતાની પીઠ થાબડતા હોઈએ છીએ. કેટલું સરસ આપણું પ્લાનિંગ, કેટલા બધા લોકોએ આવીને આપણને મદદ કરી, કેટલી સરસ રીતે બધું પતી ગયું. અને આપણે પ્રભુને જે માન આપવું જોઈએ તે આપતા નથી, કારણ કે પ્રભુ વખત આપણી બધી જ મહેનત નકામી છે. નાનામાં નાના કાર્યથી તે મોટામાં મોટા કાર્યમાં આપણને પ્રભુની જરૂર પડે છે. અને જ્યારે આપણે પ્રભુનો હાથ જે આપણા જીવનમાં તેની હાજરી આપણે સતત જોઈએ છે, ત્યારે પ્રભુને આપણે આભાર માનવો જોઈએ, આભાર વ્યક્ત કરવો જોઈએ. અને તે અહીંયા આપણે ન્યાયાધીશોના 5મા અધ્યાયમાં જોઈ રહ્યા છે કે વિજય પામ્યા પછી તેઓ પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુને માન અને મહિમા આપે છે. પહેલી કલમ કહે છે કે તે દિવસે દબોરાએ તથા અબીનો આમના દીકરા બારાકે ગાયન કરીને કહ્યું. આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની કરવી અને લોકોએ રાજી ખુશીથી પોતાને અર્પી દીધા, માટે તમે યહોવાને ધન્યવાદ આપો. અહીંયા આ બીજી કલમમાં પણ કંઈક સમજવા જેવું આપણી માટે લખવામાં આવ્યું છે કે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની કરી અને લોકોએ રાજી ખુશીથી પોતાને અર્પી દીધા, માટે તમે યહોવાને ધન્યવાદ આપો. અહીંયા જે બે મુદ્દા આપણને આપવામાં આવ્યા છે, બહુ જ મહત્વના મુદ્દા છે. અને લગભગ બધી મંડળીમાં આ બાબતને લઈને મુશ્કેલી હોય છે. એટલે કે જે જવાબદારી આગેવાનોને સોંપી છે તેઓને આગેવાની કરવા દો. આપણે તો શું હોય છે કે બધાને આગેવાન થવું હોય છે, કામ કોઈને કરવું હોતું નથી. આગેવાનોએ આગેવાની લેવાની છે. અને જે આપણે બીજા સભાસદો છે, તેઓએ એ આગેવાનોને આપણે તેઓની પાછળ તેઓને ફોલો કરવાના છે. એટલે કે તેઓ જ્યારે પ્રભુને ફોલો કરે ત્યારે પહેલામાં પહેલા આગેવાનોએ પ્રભુને પોતાનું જીવન સર્પિત કરીને જે રીતે પવિત્ર શાસ્ત્ર શીખાડે છે તે રીતે આગેવાની કરવી જોઈએ. અત્યારે આપણે જાણીએ છીએ કે મોટામાં મોટી મુશ્કેલી એ છે કે આગેવાનો જ પ્રભુમાં નથી. એટલે ઘણી જગ્યાએ આવું બને છે કે આગેવાનો જ પ્રભુમાં હોતા નથી અને તેઓ દુનિયાવી બાબતોમાં વધારે રસ ધરાવતા હોય છે. ઘણી જગ્યાએ જે સભાજનો છે તેઓને પ્રભુની વાતમાં, પવિત્ર શાસ્ત્રની વાતમાં બહુ જ રસ હોય છે, પણ આગેવાન નથી કે જે તે ભૂખ તેમની પૂરી કરે. એમની જે વચનની માટેની તરસ છે તે તૃપ્ત કરે. બીજી ઘણી મંડળીઓમાં રિવર્સ થતું હોય છે, ઊંધું થતું હોય છે કે ત્યાં આગેવાન પ્રભુને બહુ વિશ્વાસુ છે, પણ તે વિશ્વાસુ છે અને શાંત સ્વભાવ છે, માયાળુ છે અને પોતાનું વર્ચસ્વ જેવું બતાવવું જોયું તે પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે તે બતાવતા નથી, લોકોની સાથે સારી રીતે વર્તે છે, એટલે લોકો તેમને ધોઈ પીવે છે. કોઈ સાંભળતું નથી કારણ કે જે સભાજનો છે, જે કમિટી હોય, તે લોકો અમે કહીએ તે પ્રમાણે કરવાનું, દરેક બાબતમાં બાઇબલ નહીં લાવવાનું. આ વાત મેં મારા પોતાના કાને સાંભળેલી છે કે આપણે જ્યારે ચર્ચનું સંચાલન કરતા હોય ને ત્યારે બાઇબલનું બહુ નહીં લાવવાનું, આપણે કામ કરવાનું છે, નહીંતર કામ આગળ નહીં વધે. અને ત્યાં જ્યારે અમુક જે પાળક સાહેબ હોય, અમુક જે પ્રભુના માણસો હોય, તે કશું કરી શકતા નથી. પણ જે મંડળીમાં પાળક સાહેબ, આગેવાનો પણ પ્રભુને આધીન થઈને ચાલતા હોય અને સભાજનો પણ પ્રભુને આધીન થઈને ચાલતા હોય, ત્યાં અજાયબ જેવું કામ થાય છે. અને આપણે અહીંયા જોઈએ છે કે આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની કરી, એટલે જેને જે કામ સોંપવામાં આવ્યું હતું, જે જવાબદારી પ્રભુએ આપી હતી, તે તેઓએ કરી અને લોકોએ રાજી ખુશીથી પોતાને અર્પી દીધા. જાણતા હતા કે આ આગેવાન છે, પ્રભુની તરફથી તેમને નિમાયેલા છે અને તેઓ આપણને જેમ દોરે તેમ આપણે દોરાવાનું છે. જાણું છું કે આજની આપણી મંડળીમાં આ બહુ અઘરું છે, કારણ કે ઘણા વરુ ઘેટાના રૂપમાં ફક્ત શોષણ કરવાના ધ્યેયથી મંડળીમાં આગેવાની લે છે. પણ જ્યારે આપણે જોઈએ કે જ્યારે કોઈ પ્રભુને આધીન થઈને ચાલનારા આગેવાન છે, પાડક સાહેબ છે, તો ત્યારે તેમને આપણે રાજી ખુશીથી તેઓની પાછળ ચાલવું જોઈએ, તેમને જે સાથ અને સહકારની જરૂર હોય તે આપવો જોઈએ. આગળ કહે છે કે હે રાજાઓ તમે સાંભળો, હે સરદારો કાંધરો, હું યહોવાની આગળ ગાયન કરીશ, ઇસ્રાયલના ઈશ્વર યહોવાની હું સ્તુતિ ગાઈશ. એ યહોવા, જ્યારે તમે શેરથી સિંધવાયા, જ્યારે તમારી સવારી આદોમના મેદાનમાંથી નીકળી, ત્યારે ધરતી કાંપી ને આકાશ પણ ટપક્યું, હા મેઘોમાંથી પાણી ટપક્યું. અહીંયા કયા રાજાઓની વાત થાય છે? આ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા હતો નહીં, આ તો જે આજુબાજુના દેશોના જે રાજા હતા તેઓને સંભળાવવામાં આવી રહ્યું છે કે હે રાજાઓ તમે જુઓ, આ અમારો દેવ છે. અને આપણે જોઈએ છે અહીંયા જે સેઈર અને આદોમ એ બંને એક જ જગ્યાએ છે, જે એસાવ પુત્રોની પુત્રોનો પ્રદેશ હતો તેની વાત થઈ રહી છે. અને શું કહેવામાં આવ્યું છે કે આપણે ચોથા અધ્યાયમાં જોયું હતું અને ત્યારે મેં આ તમને જણાવ્યું હતું. અહીંયા ગાડી આપણને કહેવામાં આવે છે, જે વાત આપણને ચોથા અધ્યાયમાં કહેવામાં નથી આવી, કહે છે કે ત્યારે ધરતી કાંપીને આકાશ પણ ટપક્યું, હા મેઘોમાંથી પાણી ટપક્યું. એટલે કે તે સમયે મેં તમને ચોથા અધ્યાયમાં કીધું હતું તે પ્રમાણે ક સમયનો વરસાદ પડ્યો, કાદવના લીધે રથ ફસાઈ ગયા. અને આપણે જાણીએ છીએ ચોથા અધ્યાયમાં જોયું તે પ્રમાણે સૈન્ય ત્યાંથી ત્યાં નાસી ગયું અને યહૂદી લોકો વિજયવંત થયા. અજાયબ જેવી રીતે પ્રભુએ તેમને વિજય અપાવ્યો. યહોવાની આગળ પર્વતો કાંપવા લાગ્યા, ઇઝરાયલના ઈશ્વર યહોવાની સમક્ષ પેલો સિનાઈ પણ કાંપ્યો. અનાથના દીકરા શામગારના વખતમાં તથા યાયલના વખતમાં રાજમાર્ગો અવળ પડ્યા હતા અને વેટમાર્ગો ગલી કૂંચીને માર્ગે ચાલતા હતા. ઇઝરાયલમાં ગામો ઉજ્જળ થયા, તે નિર્જન થયા, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, હું ઇઝરાયલમાં માં જેવી ઊભી થઈ ત્યાં સુધી. શામગારને આપણે તમને યાદ હોય તો ત્રીજા અધ્યાયમાં મળ્યા હતા. તે ખાલી ફક્ત એક જેને આક્સ ગોડ કહેવાય છે, આ એક લાકડી જેવું કહી શકાય, જે આગળથી આગળથી ધારદાર હતું અને પાછળથી એકદમ સપાટ, જેનાથી આપણે માટીને સાફ કરી શકીએ. તમને યાદ હશે જો કે એના વડે તેણે કેટલા બધા ફિલિસ્તીઓને મારી નાખ્યા હતા. પણ એ સમયની વાત થઈ રહી છે કે એ સમયે દેશની પરિસ્થિતિ એટલી ખરાબ હતી, યહૂદી લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે જે માર્ગો હતા તે બધા એકદમ અવ્વળ પડ્યા હતા, સુમસાન હતા, કારણ કે એટલો બધો ડર હતો, એટલો બધો ભય હતો ત્યાં આગળ લૂંટાઈ જવાનો, લોકો મારી નાખવાનો એવો ભય હતો. એટલે બધો જે વ્યવસાય હતો એ બંધ થઈ ગયો હતો. લખ્યું છે તે પ્રમાણે રાજમાર્ગમાં અવળ પડ્યા હતા અને વેટ માર્ગો ગલી કૂચીને માર્ગે ચાલતા હતા, કારણ કે કોઈને કોઈ સલામત નહોતું. ઇઝરાયલમાં ગામો ઉજ્જડ થયા અને નિર્જર થયા. ક્યાં સુધી? જ્યાં સુધી દેબરા અને બારાક જે કર્યું, જે આપણે ચોથા અધ્યાયમાં શીખ્યા, ત્યાં સુધી. અહીંયા એક ફરીથી તમારું ધ્યાન દોરવા માગું છું. આ ચોથા અધ્યાયમાં આપણે આની વિગતવાર મેં તમારી સાથે વાત કરી હતી કે દબોરા તેની ઓળખાણ એક માં તરીકે આપણે છે. અને અહીંયા જે લખ્યું છે તે સમજવું બહુ જરૂરી છે. અહીંયા તેવું એવું નથી લખ્યું કે ઇઝરાયલની માં હતી, ઇઝરાયલ માં હતી. એટલે કે એક આ ન્યાયાધીશ હતી. તમે જુઓ છો કે એક પ્રભુદિકા તરીકે તેની ઓળખ આપવામાં આવે છે. પણ જ્યારે તે પોતાની માટે પોતાનું કંઈ કહેવું હોય તો તે પોતાની ઓળખાણ એક માં તરીકે આપે છે. અને આપણે ગયા અધ્યાયમાં જોયું હતું તે કે માની જવાબદારી કેટલી મહત્વની છે, પોતાના બાળકો માટે અને સમાજની માટે અને આવનાર યુગ માટે. કારણ કે એ તો ભવિષ્ય શું હશે તે માના હાથમાં છે. જેવી રીતે તે પોતાના બાળકોને શિક્ષણ આપી અને કયા માર્ગે ચાલવાનું તે બતાવી અને તે આખા સમાજનો જે સમાજનું જે ભવિષ્ય છે તે બદલી શકે છે. આગળ આપણે વાંચીએ તો લખવામાં આવ્યું છે, આઠમી કલમ, તેઓએ નવા દેવોને પસંદ કર્યા. તે વખતે ભાગોળોમાં યુદ્ધ હતું. શું ઇઝરાયલના 40,000 મધ્યે કોઈની પાસે ઢાલ કે બરછી દેખાતી હતી? ઇઝરાયલમાં જે અધિકારીઓએ લોકોની સાથે રાજી ખુશીથી પોતાને અર્પી દીધા તેઓની તરફ મારું હૃદય છે. યહોવાને ધન્ય આપો. કેમ આ પરિસ્થિતિમાં હતા? કેમ ગામો ઉજ્જળ હતા? કેમ કોઈ વ્યવસાય નહોતો? કારણ કે તેઓએ પોતાની માટે નવા દેવોને પસંદ કર્યા. અને ઘણી વખત આપણા જીવનમાં પણ આ જ હોય છે. ઘણી સમસ્યા હોય છે, ઘણી મુશ્કેલી હોય છે, કુટુંબો ભાગી પડે છે, જીવનમાં હતાશા હોય છે, નસીપાસ આપણે થઈ ગયા હોય છે, કારણ કે આપણે નવા દેવોને પસંદ કર્યા છે અને જીવંત જે દેવ છે તેને ત્યજી દીધો છે. પણ અહીંયા લખવામાં આવ્યું છે કે ઇઝરાયલના જે અધિકારીઓએ લોકોની સાથે રાજી ખુશીથી પોતાને અર્પી દીધા તેઓની તરફ મારું હૃદય છે. યહોવાને ધન્યવાદ આપો. કયા લોકોની વાત થાય છે આપણે આગળ જોઈશું. 10મી કલમ કહે છે કે ઉજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાલીચા પર બેસનારા તથા માર્ગોના પગે ચાલનારા તમે તેના ગુણગાન કરો. ઉજળા ગધેડા એટલે કે જે બહુ શ્રીમંત હોય તેઓ આ ગધેડાઓ પર સવારી કરતા હતા. એટલે કે જે શ્રીમંત છે તેઓને પણ અહીંયા ગાડી કહેવામાં આવે છે કે તમે તમારી મિલકત નહીં, પ્રભુની તરફ જુઓ અને પ્રભુને ધન્યવાદ આપો. તીરદાંજોના ઘોંઘાટથી દૂર પનગઢ આગળ એવે ઠેકાણે તેઓ યહોવાના ન્યાય કૃત્યો એટલે ઇઝરાયલમાં તેમના રાજ્યના ન્યાય કૃત્યો ગાશે ત્યારે યહોવાના લોક ભાગોળોમાં એકઠા થયા. જાગ જાગ હે દબોરા, જાગ જાગ, ગાયન કર હે બારાક, તું ઊઠ. અને હે અબીનો આમના દીકરા, તને ગુલામ કરનારને તું ગુલામ કરી લઈ જા. પ્રભુ પરનો વિશ્વાસ અહીં આપણે જોવામાં આવે છે. ફરીથી જાણે કે પોતાને યાદ દેવડાવતા હોય તેમ જાગ જાગ તે વચન આપણે ત્યાં અહીંયા જોઈએ છે. આગળ 13મી કલમ કહે છે, ત્યારે અમોરીઓમાંથી તથા લોકોમાંથી બચી ગયેલા આવ્યા, યહોવા માટે મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઉતરી આવ્યા. જેઓની જળ અમલોકોમાં છે તેઓ એફ્રાઈમમાં ઉતરી આવ્યા. તારી પાછળ તારા લોકોમાં બિન્યામિન આવ્યો. માખીરમાંથી અધિકારીઓ અને ઝબુલોનમાંથી અમલદારનો દંડ ધારણ કરનાર ઉતરી આવ્યા. હવે આપણે જાણીએ છીએ કે યાકૂબના 12 પુત્રો હતા, 12 કુળ જે આપણે જોઈએ છે. અને અહીંયા જે યુદ્ધ થયું તેમાં સર્વે ભાગ નહોતો લીધો, પણ જે જે કુળે ભાગ લીધો હતો તેના નામ અહીંયા લખવામાં આવ્યા છે કે બિન્યામિન, ઝેબુલોન, આપણે જોઈશું ઈસાખારના સરદારો દબોરાની સાથે હતા, ઈસાખાર હતો, તેઓ બારાક પણ હતો, તેની પાછળ તેઓ ખીણમાં ધસી ગયા. આ જે હતા યાકૂબના પુત્રો, જ્યારે તેમને બોલાવવામાં આવે આ યુદ્ધને માટે, ત્યારે તેઓ આવી અને પ્રભુના કામમાં જોડાયા અને જે વિજય મળ્યો તેના ભાગીદાર થયા. પણ બીજા જે યાકૂબના પુત્રો છે તેઓએ એ ભાગ લીધો નહીં, તેઓએ ભાગ લીધો નહીં. અને વાલાઓ આ સાંભળજો, કારણ કે આ બહુ જ પ્રેક્ટિકલ વચન અહીં આપણને આપવામાં આવ્યું છે. આ 5મા અધ્યાયમાં જુઓ શું કહેવામાં આવે છે રૂબેનને માટે, કે છે, રૂબેનના વેડાઓ આગળ મોટા મોટા મનસૂબા કરવામાં આવ્યા, ટોળાને બોલાવવાના વાંસળીના નાદ સાંભળવાને, તું શા માટે ઘેટાના વાળોમાં બેઠો? રૂબેનના વેડાઓ પાસે મહા મોટી વિચારણા થઈ. રૂબેન એટલે કે યાકૂબનો સૌથી જયષ્ઠ પુત્ર. અને જો તમે ઉત્પત્તિનો 49મો અધ્યાય વાંચો, જ્યાં યાકૂબ પોતાના દીકરાઓને આશીર્વાદ આપે છે, તો ત્યાં રૂબેનને માટે લખવામાં આવ્યું છે કે તું પાણીના જેવો અસ્થિર છે. અને ત્યાં એ પણ લખવામાં આવ્યું છે કે કદી તને આગેવાની નહીં મળે. હવે આ જે રૂબેન પુત્રો હતા તે યર્દન નદીની પાર કરીને ગયા. તેમનો જે તેમની જે જમીન હતી તે યર્દનની વચનના દેશની પેલી બાજુ હતી. એ પ્રવેશ્યા તે પહેલાં જ તેમણે મૂસા પાસે કીધું કે ના, અમારે તો અહીંયા જ રોકાવું છે, અમે હા આવી અને યુદ્ધ કરીશું, પણ અમારો વારસો આપો. અને આ રૂબેન અહીંયા કહેવા શું માગે છે કે એ વિચારણામાં છે, તેની પાસે ઘેટા છે, કામ છે, અને તે બેઠો બેઠો વિચારે છે. અને વહાલાઓ આપણામાંથી ઘણા લોકો આવા છે, મંડળીમાં આવા ઘણા લોકો રૂબેનના જેવા હોય છે કે તેઓ બસ વિચારણા જ કરતા હોય છે, જીવનમાં મંડળીમાં વિચારણા જ કરતા હોય છે અને કદી નિર્ણય નથી લેતા. શું તમે એ પ્રકારના છો, રૂબેનના જેવા છો? કારણ કે નિર્ણય તો લેવો પડે. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પેરાલિસિસ બાય એનાલિસિસ. પેરાલિસિસ એટલે કે લખવો, એનાલિસિસ એટલે કે વિચારણા કરવી. ઘણા લોકો એટલી બધી વિચારણા કરતા હોય છે કે નિર્ણય લઈ જ નથી શકતા. અને નિર્ણય નથી લેતા એટલે જેના જ્યાં છે ત્યાં અટકી રહે છે. ખોટો તો ખોટો, પણ નિર્ણય લેવો બહુ જરૂરી છે. કારણ કે નિર્ણય સાચો છે કે ખોટો એ લીધા વગર ખબર નથી પડવાની. અને જો ભયના મારા તમે નિર્ણય નહીં લો તો તમે ત્યાંના ત્યાં રહી જશો. મને ખબર છે, એક મારી સાથે કોલેજમાં એક મારો મિત્ર હતો, હિન્દુ મિત્ર હતો. અમે બધા સાથે કોલેજમાં હતા અને જેમ જેમ જીવનમાં આગળ વધ્યા, કોલેજમાંથી હવે બહાર નીકળીને નોકરી શોધતા હતા અને જીવનની શરૂઆત, જવાબદારીના જીવનની શરૂઆત કરવાનો સમય આવ્યો, તો ધીરે ધીરે જે બધા હતા તેમ નોકરી પર લાગી ગયા. નોકરી પર લાગ્યા એ પ્રમાણે પછી ઘર લેવાનું વિચાર્યું, ઘણા બધાએ ઘર લીધું. અને આ લગભગ હું તમને 30-35 વર્ષ પહેલાંની વાત કરું છું. તો એ દર વર્ષે એ સમય દરમિયાન જ્યારે અમે અમારી 20s અને 30s હતા ત્યારે અમારે ઘર લેવું છે, પણ અહીંયા લેવું છે, આવું હોવું જોઈએ, તેવું લેવું જોઈએ, એ વાતમાં 25 વર્ષ એણે કાઢી નાખ્યા. 25 વર્ષ હમણાં લગભગ 4 વર્ષ પહેલાં જ, 4 કે 5 વર્ષ પહેલાં એણે ઘર લીધું. એનો છોકરો જુવાન થઈને એ છોકરાએ પણ ઘર લઈ લીધું ત્યારે એનો ઘર લેવાનો સમય આવ્યો. અને ઘણી વખત આપણે મંડળીમાં પણ આવા લોકો હોય છે, મંડળી તરીકે પણ આપણું આવી રીતનું વર્તન હોય છે, રૂબેન જેવું વર્તન હોય છે. આપણે તો મંડળી તરીકે આ કાર્ય કરવું છે, આ અહીંયા ગાડી સુવાર્તા કરવી છે, આપણે દેવળમાં આ બાંધવું જોઈએ, આપણે દેવળને આમ કરવું જોઈએ, આવી રીતે આપણે કાર્ય કરવું જોઈએ, અને વર્ષો સુધી આ બાબત પર કમિટીમાં વિચારણા જ ચાલતી હોય છે, કદી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. અને આની માટે હું તમને એક અજાયબ જેવી કલમ આપવા માંગુ છું. સભા શિક્ષકનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 4થી કલમ કહે છે કે જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરશે તે વાવશે નહીં, અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહીં. જો તમારે પાક જોઈએ છે તો તમારે બીજ વાપવા પડશે. જો તમે કાયમ એકદમ પરફેક્ટ સિચ્યુએશનની રાહ જોઈ રહ્યા હશો કે બધા, માફ કરજો આ ભાષા વાપરું છું, કે બધા ગ્રહો બરાબર મળશે ત્યારે જ હું કરીશ, તો એ વાત બનશે નહીં. કેટલા બધા લોકો આ વાત લઈ અને કુંવારા બેસી રહે છે. પણ આપણે આગળ વધીએ. મને લાગે છે તો સમજ્યા કે રૂબેન શું હતો, બેસી રહ્યો. તેને જ્યારે બોલાવવામાં આવ્યો કે ભાઈ યુદ્ધમાં જોડાય, તો યુદ્ધમાં જોડાવાને બદલે એ વિચારણામાં જ હતો, જવ શું થશે, કેમનું થશે, કેટલા, એમાં ને એમાં તે બેસી રહ્યો. આગળ આપણે જોઈએ તો આ બીજા જાતના લોકો આ પણ આપણને મંડળીમાં અને સમાજમાં જોવા મળે છે. ગિલિયાદ યર્દનને પેલે પાર રહ્યો અને દાન તેના વાણોમાં કેમ રહ્યો, આસરે સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની અખાડીઓની પાસે રહ્યો. આ જે લોકો છે તેઓએ પ્રભુના જે આશીર્વાદ આપ્યા છે તેને માણી રહ્યા છે, અને એ માણવામાં એટલા બધા બિઝી છે કે હવે એમને પ્રભુના કાર્યમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, સમય નથી અમને એન્જોય કરવા દો. દાનની પાસે વહાણો હતા, આસેર સમુદ્રને કાંઠે બહુ સરસ જગ્યા હતી, આસેર હતો ને તે બહુ આશીર્વાદિત હતો. જો પૂર્ણ નિયમ તેનો 33મો અધ્યાય અને 24મી કલમ આ પ્રમાણે કહે છે આસરને માટે, એ કહે છે ને આસર વિશે તેણે કહ્યું, આસરે ઘણા સંતાનના પિતા થવાને આશીર્વાદ થાવ, અને તે પોતાના ભાઈઓની મનગમતો થઈ પડો, અને તે પોતાના પગ તેલમાં બોળો. હવે તેલ છે ને એ સમયમાં અને અત્યારે પણ આપણે જાણીએ છીએ કે બહુ કિંમતી કમોડિટી છે, અને અહીંયા એવું લખવામાં આવ્યું છે કે તે એના તેલમાં, એટલે બહુ જહોજહાલમાં એ રહેતો હતો. અને આ જે છે, જે ગિલિયાદના યર્દન નેપાલ દાનના પુત્રો અને આસરના પુત્રો, તેમને પ્રભુના કામમાં કોઈ એ હતું નહીં, ઇન્ટરેસ્ટ હતો નહીં, શું કરવા, અમારું બધું જે છે છોડી કરીને અમે ત્યાં જઈએ. અને એટલે કરીને જ્યારે તેમને યુદ્ધમાં બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ આવ્યા નહીં. આગળ 18મી કલમ કે જે ઝબુલોનની પ્રજા તથા નફતાલીએ મેદાનના ઉંચતાનામાં પોતાના જીવોને જોખમમાં નાખ્યા, રાજાઓ આવીને લડ્યા તે વખતે મિગદોનાના પાણીની પાસેના તનાખના કનાનમાં રાજાઓએ યુદ્ધ કર્યું. જ્યારે આ આસર અને દાન પુત્રો જે પોતાનો આશીર્વાદ જે પ્રભુએ આપ્યો છે તે જ તેમાં એ રચ્યા પચ્યા છે, કોઈ તેમને કોઈ રસ નથી પ્રભુના કામમાં. અને આપણે મંડળીમાં જોઈએ છે ઘણા લોકો આશીર્વાદિત છે, ભાઈ રહેવા દો ને યાર, મારે નથી પડવું, આ બહુ પોલિટિક્સ છે ચર્ચમાં, અને કંઈ માથાકૂટ કરું, હું તો મને પ્રભુએ જે આપ્યું છે ને શાંતિથી હું તો આરામ કરું છું. પ્રભુનું વચન આપવામાં, પ્રભુનું કામ આગળ વધારવામાં એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ આ જે ઝબુલોનની પ્રજા તથા નફતાલીએ મેદાનના ઉંચતાતોમાં પોતાના જીવોને જોખમમાં નાખ્યા. આવા પણ લોકો હોય છે જે મંડળીની માટે, સમાજની માટે પોતાનું સર્વસ્વ સોંપી દઈ અને પ્રભુના કામમાં વપરાય છે. આપણે કેટલા બધા લોકોને જાણીએ છીએ કે જેઓ પોતાનું ઘર બહાર છોડીને પ્રભુના કામમાં તેઓ ભાગ લેતા હોય છે. આ જે મિગ્દોનના પાણી છે તેની માટે આપણે અંતમાં હું તમારી સાથે તે બાબતમાં વાત કરીશ કે ત્યાં શું લખવામાં આવ્યું છે. 20મી કલમ કહે છે કે આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તેઓએ પોતપોતાની કક્ષાઓમાં સિસારાની સામે યુદ્ધ કર્યું. બહુ અજાયબ જેવી કલમ છે 20મી કલમ, કારણ કે અહીંયા ગાડી જે આત્મિક યુદ્ધ છે તેની વાત થઈ રહી છે, જેને જે હેવનલી બિંગ્સ છે, જે આપણે સ્વર્ગીય, અને મારે દૂતો શબ્દ વાપરવો નથી પણ મારે ગુજરાતીમાં એ વાપરવો પડશે, તેનું અહીંયા આપણે એ જોઈએ છે કે સ્વર્ગીય દૂતોએ કેવી રીતે યુદ્ધમાં ભાગ લીધો. આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું, તેઓએ પોતાની કક્ષાઓમાં સિસારાની સામે યુદ્ધ કર્યું. એટલે આપણે જાણીએ છીએ કેવી રીતે વરસાદ પડ્યો, પણ આ જે વિજય હતો, આ યુદ્ધમાં જે રીતે તેઓ વિજય પામ્યા તે સુપર નેચરલ હતો, એટલે કે દૈવીય શક્તિ દ્વારા આ વિજય મળ્યો હતો. અને કારણ કે રૂબેન અને જે બીજા બધાની આપણે વાત કરી તેઓ પોતાના કામમાં રચ્યા પચ્યા રહ્યા, એટલે હવે જે વિજય પછીનો આશીર્વાદ છે તેમાં પણ તેઓ ભાગ નહીં લઈ શકે. અને વાલાઓ, આ વાત આપણે પણ યાદ રાખીએ. અહીંયા ભલે એમ થાય કે ભાઈ નથી પડવું, નથી કામ કરવું, પણ જ્યારે ન્યાય થનાર છે ત્યારે એ સમયે રિવોર્ડ પણ છે, ઇનામ પણ છે. ત્યારે તમારા અને હું જરા થોડું એક્સપ્લેન કરું. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે બે પ્રકારના જજમેન્ટ છે, અથવા તો ન્યાયનો દિવસ છે. અને એ તો એક તો એ કે જો તમે પ્રભુનો સ્વીકાર કર્યો નથી તો તમે નરકમાં જવાના છો, અને તે સમયે તમારી પાસે કોઈ આશા હશે નહીં. તમે જો પ્રભુનો સ્વીકાર નથી કર્યો, તમે પ્રભુનો અંગીકાર નથી કર્યો. અને ફરી હું દર વખતે આ વાત યાદ કરાવું છું, આજે પણ ફરી યાદ કરાવીશ કે કોઈ ગેરસમજ રહે નહીં કે તમે ખ્રિસ્તી ધર્મમાં જન્મ્યા છો, દેવળમાં જાઓ છો, સભાસદ છો, દાન આપો છો વગેરે વગેરે વગેરે, તેનો મતલબ એમ નહીં કે તમે સ્વર્ગમાં જશો. સ્વર્ગમાં જવાની ફક્ત એક જ શરત છે કે શું તમે પ્રભુનો તમે તારનાર તરીકે અંગીકાર કર્યો છે કે નહીં. બીજી કોઈ બીજું કોઈ ક્વોલિફિકેશન, બીજી કોઈ લાયકાત નથી. ભલે તમે પાદરી બી હો, પાદરીના તમારા બાપ દાદા માં બધા પાદરી હોય, કશું એનો કોઈ ફરક પડતો નથી. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે કે નહીં, પાપની માફી માંગી છે કે નહીં? કારણ કે પસ્તાવ વગર નવો જન્મ પામવો પણ અશક્ય છે. પણ પછી બીજું બી એક ન્યાયના દિવસે બીજું પણ એક જજમેન્ટ છે, એટલે કે જેઓ પ્રભુમાં છે તેઓ પ્રભુ આગળ આવશે, અને ત્યારે પ્રભુ આપણા કામ જોશે અને એ કામ પ્રમાણે આપણને ઇનામ આપશે, રિવોર્ડ. પાંચ જાતના મુંગટ ત્યાં લખવામાં આવે છે, પાંચ જાતના મુંગટ. ફરી કોઈ વખત એ વિશે આપણે વાત કરીશું, પણ કદાચ તમે લેસન ગણો, પાંચ મુંગટ શોધી કાઢો નવા કરારમાંથી. એક તમને આપું છું થેસલોનિયનમાં, બીજું એક પિત્તરના એમાં પણ છે. તો એ જે છે તે રિવોર્ડ આપણે લૂઝ કરવાનો નથી. અત્યારે આપણે પ્રભુના કામમાં વ્યસ્ત રહેવાનું છે. આકાશમાં તારાઓએ યુદ્ધ કર્યું, તેઓએ પોતપોતાની કક્ષાઓમાં સિસરાની સામે યુદ્ધ કર્યું. કિશોન નદીએ તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી કિશોન નદી, કે મારા જીવ તું પરાક્રમથી આગળ ચાલ. હું ઇંગ્લિશમાં એક બાઇબલ સ્ટડી કરવાનો છે કે જે આપણે જાત જાતના જે દેવદેવીઓના નામ આપણે સાંભળીએ છીએ અથવા તો વાંચીએ છીએ, જે પવિત્ર શાસ્ત્રમાં જુદા જુદા દેવોના નામ આપેલા છે, તમે સર્વ જાણતા હશો. તો એ બધા દેવો આવ્યા કેવી રીતે, અને જ્યારે એ અન્ય દેવદેવીઓની આપણે વાત કરીએ, અને અત્યારે આપણે જો તમે આપણે હિન્દુ ધર્મમાં જે છે, કદાચ તમને જો ગ્રીક મેથોલોજીમાં ખ્યાલ હોય, રોમનોના જે દેવદેવીઓ હતા, દાખલા તરીકે ઝુસ અને એ બધા જે નામ આપણે સાંભળીએ છીએ, તે બધા નામ આવ્યા કંઈથી અને એ કોણ છે બધા, તો એની ઉપર હું અભ્યાસ કરવાનો છું. તમને જો ઇન્ટરેસ્ટ હોય તો મને મારો કોન્ટેક્ટ કરજો, હું તમને કેવી રીતે તે સાંભળો તેનું તમને તમને કહીશ. પણ તે જે આખું તે આખી જે દુનિયા છે, જૂઠા ધર્મોની જે દુનિયા છે, તેમાં આ કિસ્સોન નદીનો બહુ મોટો ભાગ છે. અને એથી જ કરીને 20મી કલમમાં જે લખવામાં આવ્યું છે કે આકાશોમાં તારા હોય, કારણ કે ત્યાં દૈવ્ય શક્તિની જરૂર હતી. લખ્યું છે પ્રમાણે કિસ્સોન નદી તેઓને ઘસડી લઈ ગઈ, એટલે પેલી પ્રાચીન નદી કિસ્સોન નદી, હે મારા જીવ તું પરાક્રમથી આગળ ચાલ. ત્યારે કૂદવાથી, એટલે તેઓ પાણીદાર ઘોડાઓના કૂદવાથી તેઓની ખરીઓમાં ધબકારા વાગ્યા. યહોવાના દૂતે કહ્યું, મેરોઝને સાપ દો, તેની વસ્તીને સખત સાપ દો, કેમ કે યહોવાની મદદે, એટલે બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહીં. હવે આ મરોઝ જે જગ્યા છે તે ક્યાં છે તે આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી. માનવામાં આવે છે કે નફતાલીનો જે યાકૂબનો દીકરો નફતાલીનો જે વારસો હતો, જે જમીન હતી, ત્યાં આજુબાજુ ક્યાંક મરોઝ નામની જગ્યા હતી, પણ આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી. બરાક જે હતો તે નફતાલી કુળનો હતો. તો આ જે લોકો હતા તેઓ પ્રભુની મદદ કરીને, અને અહીંયા જે લખવામાં આવ્યું છે તે ધ્યાનથી વાંચવા જેવું છે, કારણ કે જે જુદા જુદા લોકોની આપણે વાત કરીએ આગળ, રૂબેન અને આસેર અને દાનના પુત્રો, કેવી રીતે તેઓ પ્રભુના કાર્યમાં ના આવ્યા, તેવી જ રીતે અહીંયા ગાડી પણ આ મરોઝના લોકો છે તેઓને તો શાપ આપવામાં આવે છે. અને આ દેબોરા કે બરાક તેને શ્રાપ નથી આપી રહ્યા. જુઓ શું લખવામાં આવ્યું છે કે યહોવાના દૂતે કહ્યું, એટલે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થાય છે. જ્યાં જ્યાં તમે અને ગુજરાતી બાઇબલમાં આને સમજવું થોડું અઘરું છે, કારણ કે ઇંગ્લિશમાં તમે જે ઓરિજિનલ શબ્દ છે તમે વાંચો જે જગ્યાએ, તો તમે જોઈ શકો છો કે આને ક્રિસ્ટાફની ઓર થિયાફની કહેવામાં આવે છે. ક્રિસ્ટાફની એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જૂના કરારમાં આવો, આપણે જ્યારે તેમને જોઈએ, વેન હી અપિયર્સ ઇન ધી ઓલ્ડ ટેસ્ટમેન્ટ, તો તેને થિયાફની અથવા તો ક્રિસ્ટાફની કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ, દાખલા તરીકે યહોશુઆના પુસ્તકમાં તમે જુઓ, જ્યારે યહોશુઆને કહેવામાં આવે છે કે તારા ચંપલ કાળ જે જગ્યાએ તું ઊભો છું તે પવિત્ર છે, તો એ ક્રિસ્ટોફની છે, ત્યાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અપિયરન્સ છે. તમે એટલે અહીંયા જુઓ તો કહે છે કે યહોવાના દૂતે કહ્યું કે મેરોઝને સાપ દો, તેની વસ્તીને સખત સાપ દો, કેમ કે યહોવાની મદદે, એટલે બળવાનની સામે યહોવાની મદદે તે આવ્યો નહીં. કેટલું બધું ભયાનક આ વચન છે. વિચારો વાલાઓ, કે યહોવા તમને એમ કહી રહ્યા છે, દેવ તમને કહી રહ્યા છે કે તું મારી મદદે આવ્યો નહીં. આપણામાંથી ઘણા આ સાંભળનાર છે. વાલાઓ, આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે કે આપણે મેરોઝના જેવા ના હોય કે જ્યાં યહોવા આપણને શ્રાપ દે. યહોવા આપણને પૂછે કે જ્યારે મારે તારી જરૂર હતી ત્યારે તું ક્યાં હતો, કઈ જગ્યાએ હતો તું? અને આનું ઉદાહરણ હું તમને નવા કરારમાંથી આપું છું. આપણે નવા કરારમાં જાણીએ છીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે કે જ્યારે હું ભૂખ્યો હતો, જ્યારે હું તરસ્યો હતો, જ્યારે હું જેલમાં હતો, ત્યારે તે મને પાણી આપ્યું, તે મને ખોરાક આપ્યો. એ જ વાત આ અહીંયા આપણે આ 23મી કલમમાં જોઈ રહ્યા છે, કારણ કે પ્રભુ પોતાના સેવકોને કેવી રીતે મદદ કરે છે, આપણા જેવા લોકોની સાથે તેઓ મદદ કરે છે. આપણે એકબીજાની મદદ કરીએ, જ્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ પ્રભુને કે પ્રભુ મારે આ જરૂર છે, આ જરૂરિયાત પૂરો પાડો, ત્યારે પ્રભુ કોઈકને ઊભું કરે છે કે જે આવીને આપણી મદદ કરે. આપણે આપણે એ આપણે જે પેરેબલ છે નવા કરારમાં સારી રીતે જાણીએ છીએ કે પ્રભુ તું ક્યારે જન્મ, ક્યારે હું મેં તમને ખાવાનું ના આપ્યું, અને પ્રભુ શું કહે છે કે જ્યારે આ એક નાનામાંથી એકને આપ્યું તો મને આપ્યું બરાબર છે. અમરાજને શું કહે છે કે જ્યારે મારે મદદની જરૂર હતી ત્યારે તું આવ્યો નહીં. તો વાલાઓ, જો પ્રભુએ તમને કદાચ કોઈ કામ સોંપ્યું છે, કદાચ પ્રભુએ કંઈક એવું કર્યું છે, કોઈકે મદદ માંગી છે અને તમને પ્રભુએ તમને તમારું હૃદયમાં કદાચ એ કર્યું હોય, ઢંઢોળ્યું હોય એમ કે ભાઈ આ આ તું કર, અને જો તમે ના કર્યું હોય તો હું વાલાઓ વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે એવું ન કરશો. કારણ કે આ શબ્દો જે મરોઝને કહેવામાં આવ્યા તે આપણે સાંભળવા નથી, કેમ કે યહોવાની મદદે એટલે બળવાની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહીં. આપણે આપણે મદદ નહીં કરીએ તો એવું નથી કે કામ નથી થવાનું, કારણ કે યહોવા તો સર્વસમર્થ છે. એ તો આપણે નહીં કરીએ તો બીજા કોઈ તરફથી મદદ ઊભી થશે. ત્યારે આપણે એસ્તરની પુસ્તકમાં જોઈએ તો મોર્દકાઈ છે તે એસ્તર રાણીને સંદેશો મોકલાવે છે કે આજે તારા લોકોને તારી જરૂર છે, અને જો તું આજે તું મદદ નહીં કરતો કંઈ વાંધો નહીં, પ્રભુ તો બીજે કંઈકથી મદદ મોકલી આપશે, પણ તારી માટે એ બહુ ખરાબ રહેશે. એટલે પ્રભુ મદદ તો બીજા કોઈ પાસેથી મદદ આવી જશે, પણ તમે જે આશીર્વાદ છે તે ગુમાવી દેશો. આગળ વાંચીએ તો 24મી કલમ કહે છે કે બીજી સ્ત્રીઓના કરતાં હેબર કેનિનની પત્ની યોએલને ધન્ય છે, તંબુમાંની સ્ત્રીઓ કરતાં તેને ધન્ય છે. તેણે પાણી માંગ્યું ત્યારે તેણે દૂધ આપ્યું, મહામૂલ્યવાન થાળીમાં તેને માટે તે દહીં લાવી. તેણે પોતાના એક હાથમાં મેખ લીધી અને જમણા હાથમાં મજૂરની મોગરી લીધી, અને તે મોગરીથી તેણે સિસરાને મારી નાખ્યો, તેણે તેના માથાની આરપાર મેખ ઠોકી દીધી. હા, તેણે તેના લમણા વીંધી નાખ્યા અને તેમની આરપાર તે ઠોકી દીધી. તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે સૂતો. તેના ચરણ આગળ તે નમ્યો, તે પડ્યો, તે જ્યાં નમ્યો ત્યાં જ તેની લાશ પડી. અને આપણે આ વચન વિગતવાર જોયું હતું, ફરીથી અહીંયા આપણને યાદ દેવડાવવામાં આવે છે કે યાએલે કેવી રીતે સિસરાને મારી નાખ્યો હતો. સિસરાને માએ બારીમાંથી જોયું, 28મી કલમ, અને જાડીમાંથી મોટો ઘાંટો કાઢીને કહ્યું, તેના રથને આવતા આટલી વાર કેમ, તેના રથના પૈડા કેમ વિલંબ કરે છે. તેની સાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો, હા, તેણે પોતે પણ ઉત્તર આપીને કહ્યું, શું તેઓને લૂંટ તો મળી નહીં હોય, શું તેઓએ તે વહેંચી તો લીધી નહીં હોય. પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક એક બે કુમારીકો આવી હશે. શું સિસરાને રંગબેરંગી વસ્ત્રોનો હિસ્સો તથા રંગબેરંગી જરીકામનો હિસ્સો, એટલે ગળાની બંને બાજુએ રંગબેરંગી જરીકામવાળા વસ્ત્રની લૂંટનો હિસ્સો મળ્યો હશે? આ સિસરાની માં છે, યુદ્ધમાં ગયો છે, બહુ જ સામર્થ્યવાન સૈન્ય છે, આપણે જોયું હતું તે પ્રમાણે, અને તે રાહ જોઈ રહી છે કે ક્યારે મારો દીકરો પાછો આવે. અને જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે યુદ્ધમાં જે સૈનિકો હતા તેઓ લૂંટની ખજાનાની આશા રાખતા હતા કે બીજા દેશને પરાજિત કરીશું, જ્યાં પણ તેઓનું બધું જ જે છે તે બધું લઈને અમે પાછો આવીશું. અહીંયા સ્ત્રીઓ પર પણ જે હિંસા ગુજરવામાં આવતી હતી લખ્યું છે તે પ્રમાણે કે બે કુમારિકાઓ હશે, તે બધી આશા લઈને સૈનિકો લડાઈઓ કરવા માટે જતા હતા. અને આ માં જ્યારે સિસરાની વાટ જોઈ રહી છે ત્યારે તેની સાથેની જે બાઈઓ છે તેને ખોટું એક આશ્વાસન આપી રહી છે. અને અહીંયા તો આપણે જે ખોટો ધર્મ છે તેનું પ્રતિબિંબ જોઈ રહ્યા છે, કારણ કે ખોટા ધર્મ જાત જાતના આવી રીતે આશા આપતા હોય છે, આમ થશે, આટલું મળશે, ફલાણું થશે, પણ આપણે જાણીએ છીએ કે બધું જૂઠું છે, કારણ કે સિસરા તો મરી ગયો છે. કશું કોઈ પાછું આવવાનું નથી, કોઈ રંગ કોઈ લૂંટ નથી, કોઈ જાતના પૈસા નથી, કશું જ નથી, બધું ખલાસ નાસીપાસ એ મરી ગયો છે. અને જે ખોટા દેવદેવીઓની પાછળ ફરી રહ્યા છે તેઓનો હાલ પણ આજ થવાનો છે. 31મી કલમ, હે યહોવા, તમારા સર્વ વેરી એમ જ નાશ પામે, પણ જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તેઓ જેમ સૂર્યપૂર્ણ તેજથી ઉદય પામે તેના જેવા થાવ. યહોવા પર જે પ્રેમ રાખે, જે યહોવા પર પ્રેમ રાખે તે સદા સર્વકાળ ટકી રહેશે. આપણે જોઈએ છીએ કે જે પ્રાર્થનામાં અહીંયા આપણે જોઈ રહ્યા છીએ 31મી કલમમાં, જે સિસરા જેવું જીવન જીવે છે, જે સિસરાના દેવો એટલે કે અન્ય દેવદેવીઓને પ્રેમ કરે છે, તેઓ અંધારામાં છે. અહીંયા આપણે એક વિરોધાભાસ જોઈ રહ્યા છે કે સિસરાની હાલત શું છે અને જેઓ પ્રભુની ઉપર વિશ્વાસ રાખે છે તેઓની હાલત શું છે. જે મેગ્દીડોની વાત આપણે જોયું હતું, મેં કીધું હતું કે હું અંતમાં તમારું ધ્યાન તે તરફ દોરીશ. એ મેગ્દીડો છે, એ તમને જો કાળ વૃત્તાંતનું જો 34મો અધ્યાય છે ત્યાં તમે વાંચશો તો ત્યાં પણ તેનું નામ લખવામાં આવ્યું છે. અને જ્યારે અંત સમયમાં આપણે પ્રકટીકરણમાં જોઈશું તો પ્રકટીકરણમાં જે છેલ્લું યુદ્ધ યહોવા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આવી અને સૈન્યનો સંહાર કરવાના છે, તો તે જગ્યા જે છે એ મેગ્દીડો છે. ત્યાં એ છેલ્લું યુદ્ધ થવાનું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયવંત થશે. બહુ મહત્વની જગ્યા છે. અને જો તમારામાંથી કોઈ ઇઝરાયલ ગયા હોય તો તમે જોઈ હશે કે કેટલી અજાયબ જેવું એ જગ્યા છે, કેટલી અજાયબ જેવી જગ્યા છે. લખવામાં આવ્યું છે પ્રકટીકરણમાં કે ત્યાં 200,00,000 સૈન્ય આવશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને ત્યાં હરાવશે. એટલે આપણી પાસે જીવનમાં ફક્ત બે જ ચોઈસ છે. આપણે કાં તો ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ અને તે પ્રમાણેનું જીવન જીવીએ છીએ, તે પ્રમાણે જીવનમાં આપણે ચાલીએ છીએ, અથવા તો આપણે પ્રભુની વિરુદ્ધ છે, અંધકારમાં ચાલીએ છીએ અને અંધકારમાં જ આપણે નાશ પામીશું, અંધકારમાં જ આપણે નાશ પામીશું. યહોવા પર પ્રેમ રાખે છે તેઓ જેમ સૂર્યપૂર્ણ તેજથી ઉદય પામે છે તેના જેવા થાવ. આપણો ફક્ત એક જ આશા છે અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને આ અધ્યાયના અંતમાં કહે છે, અને ત્યાર પછી 40 વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી. અને આપણે જોઈશું કે આવતો અધ્યાય 6મા અધ્યાયમાં જઈશું તો ફરીથી જે સાયકલ છે, જે ચક્ર છે, કે પ્રભુએ તેમને વિજયવંત કર્યા, શાંતિનો સમય આપ્યો, થોડો સમય ગયો, અને જ્યારે આપણે 6મા અધ્યાયમાં આવીશું ત્યારે ફરી જોઈશું કે ફરી એ ગુલામીમાં છે, ફરી બીજી પ્રજાના ત્રાસમાં તેઓ જીવી રહ્યા છે અને પ્રભુ ફરી એક ન્યાયાધીશ ઊભો કરશે જેનું નામ તમે સર્વ જાણો છો, ગિડિયોન. આશા રાખું છું કે આવતી બાઇબલ અભ્યાસમાં તમે જોડાશો. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ આપ, આ વચનને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આપ. પ્રભુ આપ, આ જે સ્તુતિનું હૃદય છે પ્રભુ આપ, તે તમે અમને આપો પ્રભુ આપ. પ્રભુ, આજે અમે સર્વ થોડો સમય લઈએ, યાદ કરીએ કે તમે કેટલા વિશ્વાસુ છો પ્રભુ આપ. અમારા જીવનમાં તમારો જે હાથ છે પ્રભુ આપ, કેટલી વાર તમે અમારી પર દયા બતાવી છે પ્રભુ આપ, તમે કેટલા કૃપાળુ છો, કેવી રીતે તમે અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી છે પ્રભુ આપ. કેટલી બધી વખત અમે આવી રીતે એવી સમસ્યામાં હતા, એવી યુદ્ધમાં હતા પ્રભુ બાપ, કે અમારી પાસે કોઈ આશા નથી, પણ તમે કે ચમત્કાર કરીને અમને એ સમસ્યામાંથી તમે બહાર કાઢ્યા. મારા આખા જીવન દરમિયાન પ્રભુ બાપ, તમે અમને જે આપ્યું છે પ્રભુ બાપ, તમે અમારી જે સંભાળ લીધી છે તે લઈને અમે આભાર વ્યક્ત કરીએ તેવું આભારી અમને હૃદય આપો તે હું સર્વોને માટે માંગુ છું. અમારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.